તારીખ 8/12/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 105 થી 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 65.
બીજા ઉપદેશ દાતા થી લઈ એવી વાત નથી, પોતે દાતા થી જાય એવી વાત છે. એક વાર લાભ મળ્યા તો દૂસરી વાર ભી લાભ મિલ જાયગા, એ પ્રત્યક્ષ લાભ મિલ રહ્યા હૈ ને. એસે એસે કરકે અજ્ઞાની વિષ્ણુ રૂપ જાતા હૈ, બિનતામાં આવી જાય છે. હજી લાભ લો, હજી લાભ લો, હજી લાભ લો, તમારો લાભ ઘણો મળ્યો છે, હજી મારે લાભ લેવો છે, એમ ચિંતામાં ન રહે. પુરુષાર્થ કરીને પોતે દાતાર થઈ જાય, પોતાના આનંદ શાંતિ નો દાતાર
પોતે થઈ જાય,
એવી વાત છે. અંદર કે દાતાર કે બાત તો રહી નામ માત્ર, એ વાત પછી અહીંયા આમ કે આવે છે આપણે ત્યાં, પણ એ તો જાણે નામ માત્ર હોય. બહાર કે દાતાર કે મુખ્ય એટલી બધી બહાર ની મુખ્યતા થઈ જાય છે. ખાસ કરીને જે ચર્ચામાં આવતા હતા એને અનુલક્ષી શાસ્ત્ર મેં બાત આયે કે બરફ કે સંયોગ સે પાણી જ્યાદા ઠંડા હોતા હૈ, એસે અધિક ગુણવાન કે સંગ મેં રહેને સે જ્યાદા લાભ હોતા હૈ, એસા સુનને પર વહાં અજ્ઞાની ચોટ જાતા હૈ. જેને નિમિત્ત પ્રધાનતા છે, નિમિત્તાધીન દૃષ્ટિ છે, એ વાતને વધારે દ્રઢ કરી દઈએ છે. પ્રવચન સારમાં એ દૃષ્ટાંત આવે છે, મુનિરાજે પણ અધિક ગુણીના સંગમાં વસવું, અવગુણીનો સંગ ન કરવો, એમ આવે શાસ્ત્રની અંદર. એ બધી વાત સત્સંગની પ્રસંગની વાતો ઘણી આવે છે, પણ કોઈ નિમિત્તાધીન દૃષ્ટિવાળાએ પોતાના એ દેવી બાજુનું વલણ વધારી દેવું, એના માટે એ વાતો નથી કરી. અહીંયા થાપી જવા માટે એ વાત નથી. અસંગી વાત છોડ દે એવી વાત સાંભળીને જેનું વજન નિમિત્ત ઉપર છે એને પોતાના અસંગ તત્વની વાત છોડી દીધી. ગુણહીન કા સંગ છોડકર ગુણવાન કા સંગ ક્યા, પરંતુ અસંગતા રહેવી એવું તો ખરું કે ગુણહીનનો સંગ છોડીને ગુણવાનનો સંગ કર્યો, પણ અસંગતા રહેવી એનો હું હેતુ શું હતો? અવગુણીનો સંગ છોડવો, ગુણીનો સંગ કરવો, પણ હેતુ શું હતો? કે અસંગ થવા માટેનો હેતુ હતો. અસંગતા તો છોડી દીધી, એટલે અભિપ્રાય અસંગતાનો રાખીને કૌંસમાં એકદમ ખુલાસો કર્યો કે અભિપ્રાય અસંગતા કા રખ કર ભી અસંગમાં રહેના યોગ્ય હૈ, સત્સંગમાં રહેના યોગ્ય હૈ. સત્સંગમાં રહેવા યોગ્ય છે, પણ અસંગતાનો અભિપ્રાય રાખીને અસંગતાનું લક્ષ્ય છૂટી જાય અને સત્સંગ કર્યા કરે એની વાત નથી. એ પ્રકારે ઉદ્દેશ નથી. ત્યાં તો શું છે, સાંભળમાં તો લોકો નિવૃત્તિ લઈને રહ્યા, પછી તો શું છે કે સાંભળનાર હોય તો સાંભળવા બધાને તૈયાર જ છે સવારથી સાંજ સુધી. સાંભળે 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 સાંભળ કરે જો શાસ્ત્રમાં પછી આધાર લે. જો શાસ્ત્રમાં આવે છે અધિક ગુણવાનનો સંગ કરવો, અધિક ગુણવાનનો સંગ કરવો, ભાઈ શાસ્ત્રમાં એ વાત આવી છે, એ અસંગ થવા અર્થે આવી છે. તો અસંગતાના લક્ષ્ય સત્સંગ કરે છે કે અસંગતાનો લક્ષ્ય છૂટી જાય ને સત્સંગ કરે? સંગ કરતો એને તે સંગ છોડીને સત્સંગ કર, પણ સત્સંગ કરતો એને પછી બીજો ઉપદેશ આપે છે કે તું શેકડો એકાંતે સત્સંગ કરે ને અસંગ પણ છૂટી જાય. એટલા માટે એ વાત નથી, અસંગતા લક્ષ્ય સત્સંગ છે.
ના કરતા હોય એના માટે આ વાત છે.
જે વાંચન શ્રવણ કરતો જ ન હોય એને એમ કે વાંચન શ્રવણ વાંચન તો બધી ઉપર ઉપરની વાત છે, 104 માં શ્રવણ વાંચન આદિ તો સૌ ઉપર ઉપર કી બાતે હે, વાંચન શ્રવણ કરતા હોય એને કે છે, પણ જેને શ્રવણ વાંચન ના ઠેકાણા નથી એને એ વાત ક્યાં કહેવાની? એટલે એક વાત એક સરખી લાગુ ન પડે, એમ જે સત્સંગ ન કરતા હોય એને તો સત્સંગ કરવાનો ઉદ્દેશ જ્ઞાન ન આપે, નિમિત્તમાં તો વિવેક કર, પણ જે સત્સંગમાં પડ્યા હોય એને અસંગમાં અસંગતાનું લક્ષ્ય થી જતું હોય એને એમ કે વિવેક સત્સંગ કરવાની ક્યાં વાત છે? અસંગતાના લક્ષ્ય સત્સંગ કરવાની વાત છે. સવાળે ઘણું જોર છે, અંતર પુરુષાર્થનું જોર એમની ભક્તિમાં અંતર પુરુષાર્થ દેખાય છે, ગુરુદેવની ભક્તિ કરી છે, પોતે સત્સંગની ભાવના કરી છે, તો પણ અંતર પુરુષાર્થનો જોર ઘણો દેખાય છે. પોતાની અંદરની જે પરિણતિ ચાલે છે એ પુરુષાર્થનો જોર વર્તે છે એને અનુલક્ષીને એમની ભાષા અને વાણી બધી રીતે નીકળે છે. એ તો કંઈક કીધું હતું એ પુરુષાસ્ત્રમાંથી અપેક્ષિત પ્રશ્ન પૂછનારે શું કર્યું કે એ પ્રશ્નમાં જ્યાં આચાર્યનો ઉત્તર હતો ને એ ન બતાવ્યો અને પ્રશ્ન લીધો. આવી વાત હોય તો શું એટલે એમને તો પોતાની રીતે જવાબ આવી જાય. પછી એ પ્રશ્ન કરતા હોય ખુલાસો કર્યો શાંતાને માફ થતી વાત કરી બતાવે તો આ પ્રશ્ન પુરાણ શાસ્ત્રમાં આમ ચાલ્યો છે અને આચાર્યદેવે ત્યાં આમ જવાબ આપ્યો છે. આચાર્યદેવનું નામ આવ્યું એમને કીધું કે મારા જવાબમાં અને આચાર્યદેવના જવાબમાં ફેર પડે છે. પછી એમને વાત કરી તમે પ્રશ્ન પૂછો છો તો કયા શાસ્ત્રમાં કેમ કે પ્રશ્ન છે એ વાત તો આવતી નથી, તમે એમને પ્રશ્ન પૂછો છો હું તો મારે અંદર ચાલે છે એ પ્રમાણે ઉત્તર દઉં છું. મને એ વખતે ખ્યાલ નથી હોતો કે તમારો પ્રશ્ન કયા શાસ્ત્રમાંથી કઈ જગ્યાએથી કઈ ગાથાને અનુસરીને આવ્યો છે, એ પ્રકારે આચાર્ય પ્રમાણે મારો ઉત્તર ન આવે તો તમે મને માફ કરી દેજો. શું બીજો તમે મને
માફ કરી દેજો,
માફ કરી દેજો. મારું એટલું શાસ્ત્ર વાંચન નથી કે તમે પ્રશ્ન પૂછો ને મને ખબર પડી જાય કે આ શાસ્ત્રની જગ્યામાંથી તમે આ પ્રશ્ન કાઢીને પૂછો છો, આ શાસ્ત્રમાંથી કાઢીને પ્રશ્ન પૂછો છો. એટલું મારું શાસ્ત્ર વાંચન નથી કે મને ખબર પડી જાય તમારા પ્રશ્નો તો હું શાસ્ત્રકાર ઉત્તર આપે છે એવી અપેક્ષા રાખીને તમને ઉત્તર આપે શું એવું મારામાં નથી. હું તો મને જે અંદરમાં મારી પરિણતિ ચાલે છે ત્યાંથી ઉત્તર દઉં છું. તમને અપેક્ષિત જવાબ ન મળે તો તમે મને માફ કરી દો. કે તમે ધાર્યો હોય અને ધારી રાખ્યો હોય કે શાસ્ત્રમાં આનો જવાબ છે એવો જવાબ ન મળે એ બનવા જ છે, હું માફી માગી દઉં છું. જવાબ આપે છે આચાર્ય જવાબ આપ્યો છે આમ વાત છે, હું કહું છું આમ વાત છે, આ કૃતિનો જીવ છે, આ કૃતિનો જીવ છે, આ પ્રશ્ન એવો જ છે કે શાસ્ત્રમાં વાત આવે છે કે બરફના સંયોગમાં પાણી રહે તો પાણી ઠંડુ થાય, એમ ગુણવાનના સંગમાં જીવ રહીએ અધિગુણીના સંગમાં રહીએ તો એને ગુણ પ્રાપ્તિ થાય. સત્સંગ થઈ ગયો છે ને ગુણ પ્રાપ્તિ થઈ ગયો છે, વાત તો એ શાસ્ત્રની ઠીક છે પણ નિમિત્તની પ્રધાનતામાં રહીને ત્યાં ચોંટી જવા માટે એ વાત નથી. કાંઈ અસંગતાનો લક્ષ્ય સત્સંગ છે એમ કહું એવી વાત છે, મોટી વાત છે. पीछे एक संसार। शास्त्रों में अनेक तरह के कथन आते हैं तो अज्ञानी इनमें उलझ जाते हैं। अनेक जातना कथन आ मूंझाई जाए, उलझ जाता है, एट मूंझा मूंझवण थी जाए, परस्पर विरुद्ध कथन देखाए, बड़ी अहीं आम कह बड़ी अहीं आम कह आम कह मूंझवण थी जाए, तो परस्पर घनी विरुद्ध बातों आए। अज्ञानी इनमें उलझ जाता है, लेकिन निश्चय की बात मुख्य करके निमित्त का ज्ञान करने का है, यह भूल जाता है। क्या केवल निमित्त हो तो ज्ञान कर એટલે વ્યવહારની ભૂલ ન થાય એ જ્ઞાન કરાવવા માટે છે, અથવા નિશ્ચયનો વિષય અવલંબન કરવા માટે છે અને નિમિત્તનો વિષય જાણવા માટે છે, એક અવલંબનનો વિષય છે ને એક
જાણવાનો
સિદ્ધાંતની શાસ્ત્ર સિદ્ધાંતોની વાત અનેક પ્રકારે આવે તો પણ કઈ વાત અવલંબન લેવા માટે છે અને કઈ વાત યથાસ્થાને આમ હોય આમ ન હોય એનું માહિતી જાણવા માટે છે અને એમાં ભૂલ ન થાય એટલા પૂરતો ત્યાં મર્યાદા છે, એ ખ્યાલમાં રહેવું જોઈએ। એ ભૂલી જાય તો એને ખતમ નિપેર થઈ જાય, મુખ્ય કરવું એ કોણ થઈ જાય, કોણ કરવું હોય તે
મુખ્ય થઈ જાય,
ક્યોંકિ અનાદિ છે સંઘ કા અભ્યાસ હે ને, અનાદિથી જીવને સંઘનો અભ્યાસ છે ને, એટલે પછી ભૂલી જાય છે અને એને જે નિમિત્તાધીન વર્તી છે એટલે નિમિત્તની વાત મુખ્ય થઈ જાય છે। ઈશ્વે એક સંઘ છોડકર અશુભ સંઘ છોડકર દૂસરા સંઘ શુભ કો પકડ લેતા હોય પછી શું ભૂલ કરે છે કે અશુભ છોડ્યું અને શુભમાં આવ્યો એટલે એને એમ થયું કે બરાબર છે ચાલો આપણો રસ્તો બગડ્યો છે, વેપાર છેડ્યો જ નથી, એક વેપાર છેડ્યો અને બીજો વેપાર ત્યાં છે, દુકાન દુકાન એક દુકાન ખોલ કર દુકાન બંધ કર દૂસરી દુકાન ખોલી દે એવું થઈ જાય છે। અશુભનો વેપાર છોડ્યો પરિણામમાં શુભનો વેપાર ચાલુ કર્યો, અશુભનો સંઘ છોડ્યો શુભનો સંઘ પકડી રાખ્યો અને અસંપણોના પુરુષાર્થ છૂટી ગયો રહી ગયા, એ વાત જ રહી ગયા છે એના ઉપર ધ્યાન દે છે વારંવાર, એટલે નક્કી કરવા જેવી વાત છે તો એ છે પોતાનો પુરુષાર્થ કરવાનો છે, ખાલી અશુભ છોડીને શુભમાં આવવું એટલી વાત નથી એમાં કાંઈ। શાસ્ત્ર કઈ
રીતે
અવલંબનની વાત મુખ્ય રાખીને બાકી બધું જ્ઞાન કરવાનો વિષય આવશે, સિદ્ધાંત જ્ઞાન ની અંદર પણ આખું તમને એને હોવી જોઈએ કે કયો સિદ્ધાંત જાણવા માટે છે કે જેથી વસ્તુ સ્વરૂપમાં ભૂલ ન થાય, કયો સિદ્ધાંત અંતરમાં અવલંબન લેવા માટે કામમાં આવે છે, આ વસ્તુ તો એને વહેંચણી થવી જ જોઈએ, જો આ વહેંચણી ન થાય તો ખતમની ફેર થઈ જશે, કાર્ય સિદ્ધિ થવાને બદલે નુકસાન
નુકસાન
એકસો સાત એકસો ને આઠ અનુભવ કી બાત તો ક્યાં કહે, આ નિર્વિકલ્પ શુદ્ધોપયોગની વાત કરે છે, જે અનુભવ થાય છે શુદ્ધોપયોગમાં નિર્વિકલ્પ દર્શન, એવા અનુભવની વાત શું કહેવી, એમ કે કંઈ કહેવાનો વિષય નથી, કહી શકાય એવો વિષય નથી, એક દફા તો વીજળી કે કરંટ કે માફિક અંદર ને ઉતર જાના થાય છે, જેમ વીજળીનો કરંટ એક આંગળી અટકી ગઈ હોય તો આખા શરીરમાં વ્યાપી જાય છે ને વીજળી, કરંટ ઉતરી જાય છે અંદર, એમ એક વગર તો એ વખત તો અંદરમાં એવો ઉતરી જાય કે પ્રદેશે પ્રદેશે આનંદનો કરંટ ચાલુ થઈ જાય, સ્વસંવેદન અને આનંદ આખા ચૈતન્ય ગોળામાં વ્યાપક વ્યાપક બને, व्यापी जाए। एक दफा तो बिजली के करंट के माफिक अंदर में उतर जाना चाहिए। जैसे करंट का काल थोड़ा, फिर भी सारा शरीर झंझना उठता है। एक थोड़ा एक सेकंड करंट लगे आपको सजना झंझना के जाते जाए। उसी तरह असंख्य प्रदेश में आनंद आनंद हो जाता है। दो प्योग आगे के लिए बार ઝબકારો થાય ઘોર અંધારામાં એટલી જ વાર આવે છે, સેકન્ડથી પણ ઓછો કાળ છે। તો કોઈ માણસે મટકું મારી દીધું તો ખબર એ ન પડે વીજળી થઈ ગઈ કે નહીં। તો ત્યાં આંખ નીચી હોય મટકું મારી દીધું વીજળી થઈ ગઈ હોય ખબર ન પડે, આંખ ઉગાડી હોય તો ખબર પડે કે વીજળી થઈ ગઈ હમણાં। એટલા સૂક્ષ્મ કાળમાં એ વીજળીનો ઝબકારો થાય છે એમ સૂક્ષ્મ કાળની અંદર આત્માના પ્રદેશે પ્રદેશે આનંદ આનંદ થઈ જાય છે। જૈસે કરંટ કા કાલ છોડા ફિર ભી સારા શરીર ઝંઝણા ઉડતા હૈ, ઉસી તરહ અસંખ્ય પ્રદેશ મેં થોડા કાળમાં પણ આનંદ આનંદ
હો જાતા હૈ,
હો જાતા હૈ। આખો આખો ચેતન પિંડમાં આનંદ થાય છે એટલે મનનો આનંદ નથી થતો, આ માનસિક આનંદ નથી, આત્માનંદ છે। એ આખો જેટલો ક્ષેત્રમાં આત્માનો પિંડ છે એ આખો ચેતન પિંડમાં આનંદનો કરંટ વ્યાપી જાય છે। પછી પછી આ આનંદ ની વાત લીધી છે, બે વાત લીધી છે એમણે, તો આખો પ્રોસેસ
વિકલ્પ છે।
પરમાત્મા છે સ્વરૂપ ધ્યાનનો ઉદ્યમ કરે છે, આ રીતે પરિણામ શરૂ થાય છે અને એ પરિણામ આગળ વધીને નિર્વિકલ્પ આનંદ નિર્વિકલ્પ ઉપયોગમાં પરિણમ થાય છે। એટલે પહેલાં જે કષાયની મંદતા અને શાતા અને સામાન્ય શાંતિને પ્રમાણને એ બધા પ્રકાર આવે છે એ વાત લીધી છે, ત્યાર પછી શુદ્ધ ઉપયોગની વાત પણ તમે લીધી છે। વ્યાપક વ્યાપક પણ લીધું છે વિકલ્પ દ્વારા નિર્વિકલ સ્વાત્મ વિચાર રહે ત્યાં નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અનુભૂતિ હું ચિદાનંદ છું શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ ઇત્યાદિ વિચાર થતા તો વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉલ્લસ ઉડે છે। ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય, કેવળ ચિંત માત્ર સ્વરૂપ ભાસવા લાગે, વિચાર છૂટી નહીં, ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપની વિશે એકાગ્રતા પ્રવર્તે, સર્વ પરિણામ એટલે સર્વ ગુણોના પરિણામ, જ્ઞાનના શ્રદ્ધાના ચારિત્રના આનંદના અને અનંત ગુણના સર્વ પરિણામ સ્વરૂપની વિશે એકાગ્રતા પ્રવર્તે છે। દર્શન જ્ઞાન દીકનાવા નય પ્રમાણના વિચાર સંતર પણ વિલય થઈ જાય છે અને સ્વિકલ્પ પડે છે ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કર્યો હતો તેમાં વ્યાપક વ્યાપક રૂપ છે એવો પ્રવર્તે છે। આ નિર્વિકલ્પ વ્યાપક વ્યાપક રૂપ અસંખ્ય પ્રદેશ એવો પ્રવર્તે છે કે જ્ઞાતા દૈવનો દૂર થઈ જાય એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે। આ દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે વ્યાપક વ્યાપક માન્યા કે છે असंख्य प्रदेश में आनंद आनंद हो जाता है, व्यापी जाए असंख्य प्रदेश
में
मुख्यता से आपको अनंत गुण परिणाम से आनंद में यहाँ
मुख्यता
से जीवन में બીજું કે આ જીવને આનંદ જોઈએ છે, કોઈ પણ જીવને આનંદ જોઈએ છે. હવે એને આનંદ બાહ્ય વિષયોમાં જ્યાં સુધી નિશ્ચય કરી રાખ્યો છે ત્યાં સુધી એ આનંદ માટે પ્રયત્ન કરે છે, પણ કોઈને તૃપ્તિ થતી નથી, કેમ કે આર્ટિફિશિયલ છે, કૃત્રિમ આનંદ છે, તેમાં તૃપ્તિ નથી થતી. આ આનંદ એવો છે કે એમાં આત્માને તૃપ્તિ થાય છે, અને તેથી આનંદ પ્રાપ્ત કરવાનું એટલું બધું એક આકર્ષણ ઊભું થાય છે અંદરમાં, કે બહારના પદાર્થોનું આકર્ષણ જ્ઞાનીઓને છૂટી જાય છે, કે પછી આનંદ લેવા માટે પ્રયત્ન કરે છે. બહારના પદાર્થો માટેનો પ્રયત્ન છે તે છૂટી જાય છે, અથવા એની પ્રવૃત્તિ ક્યાંક થાય તો પણ તે અપ્રયત્ન દશારૂપ હોય છે. પ્રયત્ન દશારૂપ પણ પ્રવૃત્તિ નથી હોતી, પણ અપ્રયત્ન દશારૂપ પ્રવૃત્તિ થઈ જાય છે, કેમ કે ખેંચાણ આત્માના આનંદનું છે, એનું આકર્ષણ અંદર વધી ગયું છે. બહારની આસક્તિ છૂટી, આનંદ લેવાની આસક્તિ વધી, અંતરની આસક્તિ છૂટી, આ બધી. એટલે જેમ આત્માને જ્ઞાન એક પ્રોપર્ટી છે, બધા ગુણો એની પ્રોપર્ટી ગણાય છે, એમ આનંદને પણ એક એની પ્રોપર્ટી છે, કે જે મેગ્નેટિક સ્વભાવવાળી છે, ખેંચે છે બધા પરિણામને એ બાજુ ખેંચે છે, આનંદ 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 થવા માટે ખેંચે છે, એની મેગ્નેટિક પ્રોપર્ટી કહે છે. મુખ્ય વાત છે શા માટે જ્ઞાની જગતથી વિદાશ થઈ જાય છે, એટલા માટે થઈ જાય છે કે એને આનંદ અંદરથી લેવાનો આકર્ષણ થઈ ગયું છે, બધું આકર્ષણ, એ એક આકર્ષણને બસ બધું આકર્ષણ છૂટી જાય છે. પીછે શુભાશુભ વિકલ્પ આતે હૈ, શુદ્ધોપયોગ પૂરો થયા પછી નિર્વિકલ્પ દશામાંથી બહાર નીકળ્યા પછી પાછળથી શુભ અશુભ વિકલ્પ આવે છે, પરંતુ અનુભવ મેં છે છૂટના ન ચાહે તો ભી છૂટ જાતે હૈ, એ આનંદમાંથી છૂટવું ગમતું નથી, ધર્મીને એ આનંદમાંથી છૂટવું ગમતું નથી, પણ છૂટી જવાય છે. છૂટ જાય તો છૂટો, એ આનંદ છૂટે તો ભલે છૂટો, એ મારે દશાની ગમતા છે, મગર મેં તો એ આ એક એમને મેં તો એ હું તો આ જે સ્વરૂપ છે અનંત આનંદનો પિંડ, અનંત આનંદનું ગુડામ, હું આ છું. અવસ્થા થઈ છૂટી જે થયું તે થયું, હું આ છું. ઘણો પુરસાદ પ્રગટે છે, અરે કે મર્યાદિત છે, હું તો અનંત આનંદ નો પિંડ છું, અનંત અનંત શાંતિ નો પિંડ છું, અનંત વીર્ય નો પિંડ છું, એમ કરીને
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ નો જાયા હો જાયા.